તારીખ 3/2/1997, ડાયરીના બોલ નંબર 1116 અને 1117 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 18.
સરળતા, મધ્યસ્થતા, શાંતતા, વૈરાગ્ય, આત્મજાગૃતિ આદિ ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એવા સદવર્તનથી જ્ઞાની પુરુષની ભક્તિ પ્રાપ્ત થાય છે. તે પહેલાની અવગુણ દશામાં જે ભક્તિનો સુભાગ હોય તે યથાર્થ ભક્તિ નથી, અથવા તે જ્ઞાની પુરુષની આજ્ઞામાં ન હોવાથી જ્ઞાનીની દ્રષ્ટિમાં માન્ય એવી ભક્તિ નથી. કોઈ જે ભક્તિ કરે છે એ ભક્તિને જ્ઞાની માન્ય ક્યારે કરે છે? શું કે એનામાં સરળતા, મધ્યસ્થતા, શાંતતા, વૈરાગ્ય, આત્મજાગૃતિ એ બધું હોય ત્યારે, નિતર નથી કરતા. એમ નથી કે તન મન ધનની અર્પણતા કરે છે માટે એની ભક્તિ માન્ય કરે છે, એમ નથી. જ્ઞાનીને સંબંધ અર્પણતા સાથે નથી, યોગ્યતા સાથે છે. યોગ્યતામાં આ બધા ગુણો આવે છે, જીવ કેટલો સરળ છે, કેટલી જાની જાગૃતિ છે, કેટલી ઉદાસીનતા મારી છે, શું કેટલું મધ્યસ્થપણે વિચારી શકે છે, અને એવા ગુણથી સંપન્ન હોય એનો ભક્તિભાવ યથાર્થ હોય છે, એમ કહેવું છે, અથવા યોગ્ય હોય છે. બાકી ભક્તિભાવ તો ભક્તિભાવ કહેવાય બધાનો, પણ એના આનુષંગિક પરિણામ કેવા હોવા જોઈએ? જેને જ્ઞાની પુરુષની ભક્તિ હોય એને એના આનુષંગિક પરિણામ કેવા હોવા જોઈએ? કે આ બધા ગુણો એનામાં હોવા જોઈએ. ઉત્પન્ન થતા બીજા અનેક ગુણો ની ઉત્પત્તિ થાય છે. સરળતા મુખ્ય છે. મુમુક્ષુની ભૂમિકામાં સરળતાનો ગુણ મુખ્ય છે, અથવા એ ગુણ મોટો ગુણ છે. મુખ્ય એટલે મોટો ગુણ છે, ને એને લઈને અનેક ગુણો પણ ઉત્પન્ન હોય છે, અને એને લઈને અનેક અવગુણો ઉત્પન્ન ન થાય એવી પરિસ્થિતિ આવે છે. સરળતાનું ઘણું મહત્વ છે. એ રીતે એ તો સરળતાના આર્ટિકલમાં આપણે લીધું છે. પ્રકૃતિનું સમર્પણ એ ભાવ સમર્પણ છે. દ્રવ્ય સમર્પણ ની એટલી કિંમત નથી જેટલી ભાવ સમર્પણ ની છે. પ્રકૃતિ છોડવાની તૈયારી, પ્રકૃતિ મૂકી દેવાની તૈયારી. પ્રકૃતિમાં શું છે? ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર છે. પ્રકૃતિ મુખ્ય છે, પછી બીજા કષાયોને પેટામાં આવી જાય છે, પણ મુખ્ય એ ચાર છે. એનાથી બધા ભેદો છે, પછી બાકીના કષાયો છે. એ તો શું એ તો અજ્ઞાન અને મિથ્યા જ છે, એ દર્શન મોહમાં જાય છે. અને આ ચાર છે, ચારિત્ર મોહમાં જાય છે. શું મારા પણ તો મટાડવું જોઈએ છે, એ તો મુખ્ય વાત છે. પણ પ્રકૃતિમાં શું થાય છે કે કોઈ એક કે બે કે ત્રણ કે ચાર, કોઈને એક હોય, કોઈને બે હોય, કોઈને ત્રણ હોય, કોઈને ચાર હોય, એનો તીવ્ર રસ હોય, જોરથી એ ભાવ આવતા હોય, તો એ દર્શનોને પણ તીવ્ર કરી લે છે. એ દર્શન મોહને પણ તીવ્ર કરી લે છે. એટલે એનો રસ મંદ થવો એ પણ જરૂરી ખરો. હવે સંસારની અંદર તો પ્રાણ ને પ્રકૃતિ હારે જાય એવી કહેવત છે. લોભી હોય લોભ છોડી શકે નહીં, અભિમાની હોય તે માન છોડી શકે નહીં, એવી પરિસ્થિતિ પ્રાય હોય છે. પણ જ્ઞાની પુરુષ પાસે આવે આત્મકલ્યાણ માટે, એને એમાં ફેર પડી જાય. પ્રકૃતિ ઉપર ઘા પડે પેલા, એટલે એની સાથે રહેનારા અથવા એના પરિચિત હોય એને એમ થાય કરે આનામાં ઘણો ફેર છે. તો એને શું કર્યું છે, મારે પ્રકૃતિ પણ અર્પણ કરી દેવી છે, મૂકી દેવી છે. અર્પણ કરી દેવું એટલે મૂકી દેવી છે. શિથિલતા ની પણ હોય છે પ્રકૃતિ.
મારો એ જ પ્રોબ્લેમ થાય છે બધા વિષયમાં, એમ ચાલે છે.
એફિશિયન્ટ હોય એટલે શિથિલ ન હોય, લેસ એફિશિયન્સીમાં જાય છે. આપણે ભણીએ છીએ, તમે 50 વિદ્યાર્થી માંથી 38મા નંબરે પાસ થાવ તો તમને પોતાને અચાનક ચડવું જોઈએ કે પહેલો બીજો ત્રીજાના માર્ક ક્યાં ને મારા માર્ક ક્યાં. હું હાર્ડલી પાસિંગ માર્ક માં આવું છું, ના લોકો ડિસ્ટિંક્શન માં જાય છે. શું ચાનક ચડવું જોઈએ? હે, હું શા માટે પેલો નંબર ના આવું, પછી ભલે બીજો ત્રીજો આવે, પણ મારી તો અટમોસ્ટ ટ્રાય હોવી જોઈએ પેલા નંબર માટે. ચાનક ચડવું એટલે એ જાતનો એક અંદર થી ઇનિશિયેટિવ આવે, જુસ્સો આવો. એમ મને કોઈ એમ કે ઘરે તમારામાં એફિશિયન્સી નથી તો એનું ચાણક તો ચડવું જોઈએ કે નહીં?
પછી ડિગ્રી લાગી
તમે કામ લેસ એફિશિયન્સી વાળા માણસ સીએ થઈ ગયા ક્યાંથી? મારા જેવો એમ જ પૂછ્યું કે તમે સીએ ક્યાંથી થઈ ગયા? કોણે તમે સીએ ની ડિગ્રી આપી દીધી?
ચાર
પ્રકૃતિ, ક્રોધ, માન, માયા, લોભ, આમાં ચારે
સૌથી વધારે જોર કઈ
પ્રકૃતિનો? કોઈ ને કોઈ હોય, કોઈ ને કોઈ હોય, એવું નથી. કોઈ ક્રોધ વધારે હોય, કોઈ લોભી વધારે હોય, કોઈ અભિમાની વધારે હોય, એવું જુદું જુદું હોય છે. કોઈને ચારે ચાર હોય જોર વાળા તો બહુ મુશ્કેલી વાળી વાત છે. કોઈને એક હોય કે કોઈને બે નું જોર હોય, કોઈને ત્રણ નું જોર હોય. સરળતા છે એ માયા ની વિરુદ્ધ છે. જે માયા છે, હઠ છે, વક્રતા છે, જીદ છે, અસરળતા છે, એ માયાની આપણે સરળતાની વિરુદ્ધ છે. સરળતા છે માયાની વિરુદ્ધ છે, માયા પ્રકૃતિની વિરુદ્ધ જાય છે. માયા અવગુણ છે ને સરળતા ગુણ છે. સરળતા માયાની સામે છે, શાંતતા ક્રોધની સામે છે, વૈરાગ્ય લોભની સામે છે. ત્રણ તો આવી ગયા અમે. ભક્તિ નું તો પ્રકરણ ચાલે છે. ચારે ચાર ની સામે વાત છે, ચારે પ્રકૃતિ ની સામે જ આ વાત છે.
મુમુક્ષુ જીવ પોતે પ્રકૃતિ ના ઉદય માં પોતે જોડાણ ના કરે, કારણ કે ઉદય માં જ આવે છે પ્રકૃતિ તો, અને પોતે રસ પૂર્વક જોડાઈ જાય છે એમાં. એ જે જોડાણ નથી કરતો
ઉદાસીનતા વર્તતી હોય એટલે જોડાણ માં ફરક પડી જાય. ઉદાસીનતા ચાલુ થઈ પછી દરેક સ્તરે ઉદાસીનતા નો ક્રમ સેવે છે, વૃદ્ધિગત કરતો જાય છે, સેવે છે ને વૃદ્ધિગત કરતો જાય છે.
જેમ કે લોભ પ્રકૃતિ હોય તો હું નિલેશભાઈ ક્યાંક ગયા બહાર, કઈક પૈસા ખર્ચવાની વાત આવી, કઈ એવું નથી કે જનરલ વસ્તુ છે, હું પણ પૈસા આપીશ, કોઈ પણ પૈસા આપી, ત્યારે પોતે અચકાઈ જાય. ત્યારે પોતાને ખબર પડે કે આ લોભ પ્રકૃતિ છે અમારી આ, તો ત્યારે એને કઈ રીતે કરવું જોઈએ પ્રયત્ન? ત્યારે પકડાય, ત્યારે જ પકડાય જાય કે આ અમારી ભૂલ થાય છે, એટલે તો અમારી પ્રકૃતિ જેમને લોભ નહીં છે એના માટે મને વિકલ વિકલ ભાવ મળ્યા.
રિક્વેસ્ટ કરી દેવી જોઈએ મારા લોક છોડાવો, તમે રવા દો, મને આપવા દો, મારો લોક છોડાવવામાં મદદ કરો તમે. સરળતાથી કહી દેવાનું, ગુણની ઉપાસના અને ભક્તિ અવિનાભાવી છે અથવા કારણ કાર્ય રૂપે છે. ગુણની ઉપાસના કારણ છે, ભક્તિ છે એનું ફળ છે. સદવર્તન રૂપ ગુણનું આચરણ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. તમે કહો છો હું ભક્તિ કરું છું પણ આજ્ઞા માનતો નથી, બે વાત ને કઈ મેળ ખરો? જ્ઞાનીની આજ્ઞા શું છે? સદવર્તન રૂપ ગુણનું આચરણ તે જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. જો જીવ તેને ઉપાસે તો ઘણા શાસ્ત્રો ના અભ્યાસ થી થતું ફળ સહેજમાં ઉપરોક્ત ભક્તિ થી પ્રાપ્ત થાય. જો જીવ એ રીતે ગુણ અને ભક્તિ ઉપાસે તો ઘણા શાસ્ત્રો ના અભ્યાસ થી થતું ફળ સહેજમાં ઉપરોક્ત ભક્તિ થી પ્રાપ્ત થાય. સમજી શકાય એ વાત. આત્મનિષ્ઠતા પ્રાપ્ત થાય. જ્ઞાની પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના ચરણ કમળની ઉપાસના જેનું મૂળ છે એવા માર્ગ નો ક્રમ આ પ્રમાણે જાણવા યોગ્ય છે. એમ નથી કે માત્ર સાનિધ્યમાં રહીએ, હારે ને હારે રહીએ માટે લાભ છે એમ નથી. ગુણ ની ઉપાસના એ આજ્ઞા છે ને, આજ્ઞામાં રહેવું ત્યારે એને ભક્તિ અથવા ચરણ કમળ ની ઉપાસના કરી કહેવાય. આત્મહિતનો જે માર્ગ છે એ જ્ઞાનીના ચરણ કમળની ઉપાસના એના મૂળમાં હોય છે. અને એ ચરણ કમળની ઉપાસના એટલે જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીની આજ્ઞા એટલે આ પ્રકારે ગુણની ઉપાસના એમ છે. એવી રીતે આખી લાઈન છે. છેલ્લા વચનમાં શું લીધું? પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના ચરણ કમળની ઉપાસના જેનો મૂળ છે એવો માર્ગ, જે આત્મકલ્યાણનો માર્ગ છે, એ જ્ઞાનીના જ્ઞાની પુરુષના ચરણ કમળની ઉપાસના એના મૂળમાં છે. હવે એ ઉપાસનામાં શું છે? ભક્તિ છે, આજ્ઞાની ઉપાસના છે. એ ભક્તિના આજ્ઞાની ઉપાસનામાં ગુણની ઉપાસના છે એમ છે. ચાર વાળો એક પત્ર છે કૃપાલજી, 825 છે કે 885 છે. જમણી બાજુ છે, માથે છે.
છેલ્લે જે લખ્યું ને, માર્ગ નો ક્રમ આ પ્રમાણે જાણવા યોગ્ય છે. અમારે ક્રમ કેવી રીતે ગોઠવેલો છે?
ભક્તિ કરવા વાળા એમ સમજે અમે તો ભક્તિ કરીએ છીએ. પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરો ઉત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તન થી પ્રાપ્ત થાય છે. ચરણ પ્રતિપત્તિ શાસ્ત્રીય ભાષા છે, કૌંસમાં પોતે લખ્યું છે. શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે. ઘણા શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણા શાસ્ત્ર થી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. એમાં શું કેવું છે કે લોકો ઘણા શાસ્ત્ર વાંચી નાખે છે, પણ મારી ભૂમિકાને યોગ્ય મને શું આજ્ઞા છે એનું અમલીકરણ ન કરે તો એને ઘણા શાસ્ત્રો વાંચવાનું ફળ નથી. અને માત્ર એટલું જ પકડે કે આ મારી ભૂમિકામાં વાતની વાત આવી ને એનું અમલીકરણ કરેલું. તો ઘણા શાસ્ત્રો નો અભ્યાસ કરનારા કરતા એ આગળ નીકળી જશે. આચરણ અમલીકરણ, પોતાની ભૂમિકાને યોગ્ય આચરણ અથવા અમલીકરણ.
પછી વિચારતો આવ્યો માર્ગદર્શન નું મૂલ્ય કેટલું. વચ્ચે એક બોલ એવો આવી જતો કે મુમુક્ષુજી પોતે પોતાની ભૂમિકામાં આ વાત લાગુ પડે છે એનું અનુસંધાન બહુ ભાગ નથી કરી શકતો. જ્ઞાની પુરુષ એને બતાવે છે કે આ પોતાની ઉપાસવાના છે, કોઓર્ડિનેશન પોતે નથી કરી શકતો. જ્ઞાની પુરુષ જ લગભગ કોઓર્ડિનેશન કરી આપે છે. તો એ જે કોઓર્ડિનેશન કરી આપે છે એનું મૂલ્ય કેટલું એના માટે?
નિદાન અને ઉપાય,
નિદાન અને ઉપાય
એક બોલ આવ્યો,
એક બોલ આપણે આવી ગયો. ઘણા શાસ્ત્રો નું ફળ જો આ માર્ગદર્શન થી પ્રાપ્ત થતું હોય તો એની કિંમત કેટલી?
એની કિંમત કોઈ રીતે આંકી ન શકાય. એટલે અમુક તો જગતમાં કન્સલ્ટેશન નો ચાર્જ હેવી જ હોય છે. ટેકનિકલ કન્સલ્ટેશન હોય, ગમે તે હોય, કન્સલ્ટેશન નો ચાર્જ સૌથી હેવી હોય છે. મુંબઈમાં કાર્ડિયોલોજિસ્ટ બીપી માપે, એ તો 10 રૂપિયા માપે છે, કોઈ 5 મહિના માપે છે સામાન્ય પ્રેક્ટિશનરો. પણ કાર્ડિયોલોજિસ્ટ પાસે જાઓ એટલે બીપી તો પહેલા માપે, સામાન્ય પૂછપરછ કરી, પૂછપરછ કરી એડવાઇસ આપી દે, લખી દે એના પાના ઉપર છાપેલા ઉપર 500 રૂપિયા લઈ લે છે. કેટલા? ઘણી વાર તો શું છે કે કઈ ખાસ કોમ્પ્લિકેશન ન હોય પણ રૂટીન ચેક ની અંદર જવાનું હોય કે ભાઈ કઈ સલાહ આપે છે, શું કે છે, ચેક કરીને 10-15 મિનિટમાં એમ લાગે કે બધું ઓકે છે. સામાન્ય પૂછી લઈએ, માપી લઈએ તો નોર્મલ આવે. 500 રૂપિયા લઈ લે, નહીં એમ જે ચાર્જ લઈ લે એવું હેવી ચાર્જ છે. કન્સલ્ટેશન નો ચાર્જ એવો છે. ટેકનિકલ કન્સલ્ટેશનનો તો બહુ મોટો ચાર્જ હોય છે. મારા સૌથી નાનો ભાઈ જાય છે, એન્જિનિયર છે કોઈ કોઈ કારખાનામાં, મોટા ઇન્ડસ્ટ્રીમાં 50-50 હજાર રૂપિયા ચાર્જ કરે કન્સલ્ટેશનના. હા, આવા જવાનો ખર્ચો જુદો પ્લેનમાં. અધ્યાત્મ વિદ્યા છે, બીજી વિદ્યાને લોકો વેચે છે. અધ્યાત્મ વિદ્યાનો પ્રિન્સિપલ એ છે કે જે વસ્તુ અમૂલ્ય હોય એનું ડિવેલ્યુએશન કેમ કરાય, વેચાય નહી. અધ્યાત્મ વિદ્યા વેચાય નહી, એનું ડિવેલ્યુએશન થઈ જાય. પનિશમેન્ટથી પણ કંઈ કામ થોડું થઈ જાય છે. પનિશમેન્ટ આપે તો પછી કંઈ કામ થોડું થઈ જાય છે. કામ તો તમારું પોતાનું ઇનિશિયેટિવ હોય તો કામ થાય. અમલીકરણ માટેનો તમારો ઇનિશિયેટિવ હોય તો કામ થાય. ગંભીર ઉપયોગ છે. ગંભીર ઉપયોગ થી અને અવિક્ષિપ્ત ચિત્ત થી પરમ શાંત શ્રુતનું અનુપ્રેક્ષણ થવા યોગ્ય છે. આત્મકલ્યાણનો માર્ગ છે. હવે જો તારે આત્મકલ્યાણ આ ક્ષેત્રે આવીને પણ ન કરવું હોય તો તું શું કરવા આવે છે? એટલું પૂછવાનું રહે છે કે તારું પ્રયોજન શું છે? જો તારું આત્મકલ્યાણ નું પ્રયોજન ન હોય તો નકામાં તારો સમય બગડે છે. અમને તો કઈ લેવા દેવા છે એને. આત્મકલ્યાણ નું પ્રયોજન હોય તો પછી કરવામાં તને વાંધો હું છે. જેના માટે તું આવ્યો છો એમાં દોડાલ તો બે જ વાત છે. ત્રીજી વાત તો છે અન્ય હેતુ હોય તો આ ક્ષેત્ર એના માટે નકામું છે. એ બધા ઘણા ક્ષેત્ર છે બીજા હેતુ માટેના. તો ગંભીર ઉપયોગથી અને અવિક્ષિપ્ત ચિત્તથી પરમ શાંત શ્રુતનું અનુપ્રેક્ષણ થવા યોગ્ય છે. શું શ્રુત છે? એ જીનવાણી છે અથવા જ્ઞાનીની વાણી છે. એનું અનુપ્રેક્ષણ એટલે ભાવના પૂર્વક અધ્યયન થવું, એને અનુપ્રેક્ષણ કહે છે. ખાલી વાંચી જવું એમ નહીં. આત્મકલ્યાણની ભાવનાથી વારંવાર એ ભાવ ઘૂંટાય તો એને અનુપ્રેક્ષા કરી કહેવાય. ગંભીર ઉપયોગ થી અને અવિક્ષિપ્ત ચેત થી, એટલે એમાં સિન્સિયરિટી આવે છે. અને અવિક્ષિપ્ત ચિત્ત થી એટલે જેનું ચિત્ત ડોળાયેલું નથી. ઉપયોગ પણ ગંભીર છે અને ચિત્તની અંદર પણ લાંબા ડોળ પણ નથી. વિષય ઉપર બરાબર ચિત્ત લાગે, ચાલતા વિષય ઉપર ચિત્ત લાગે બરાબર. એટલે વિષય ઉપર પોતે ઉપયોગને બરાબર લગાવી શકે કે આમાં આત્મકલ્યાણની વાત ચાલે છે. વિક્ષેપ પામેલું ઉચિત હોય તો વાત સ્થાન કેવી રીતે પામે? તમારે પાણીમાં તમારું મોઢું જોવું હોય, પાણીની અંદર મોઢું જોવું હોય, પાણી ભલે ડળું ન હોય, નિર્મળ પાણી ભલે હોય, પણ જો તમારે તમારું મોઢું જોવું હોય ને તો શાંત પાણીમાં જોઈ શકાય. ઉંડાળા પડતા હોય એમાં પથરો નાખો, શાંત પાણીમાં પથરો નાખો, મોઢું નહીં દેખાય ભલે પાણી ચોખ્ખું હોય. વિચાર ના આંદોલન જે છે એ ચિત્ત વિક્ષેપ કરે છે. ચિંતાગ્રસ્ત ન હોવો જોઈએ માણસ, ઉપાધિગ્રસ્ત ન હોવો જોઈએ. શું કે છે? ડિસ્ટર્બ માઇન્ડ હોય એને વિક્ષિપ્ત ચિત્ત કે છે. ડિસ્ટર્બ માઇન્ડ ડિસ્ટર્બ ન હોવું જોઈએ.
ઉદય તો આતા રહેગા ભાઈ,
ઉદાસીનતા રખે
વિક્ષેપ
નહીં આયેગા.
ઉદય હટાના
જે આ બધા આત્મકલ્યાણ અંગેના જે શાસ્ત્રો છે એને શ્રુત કે છે. એ શ્રુત નું અધ્યયન કરવું, એમાં ઉપયોગ ની ગંભીરતા જોઈએ, છીછરો ઉપયોગ ન જોઈએ. શું વિષયના ઊંડાણમાં જાય એવી ઉપયોગની ગંભીરતા જોઈએ, અને ચિત્તને વિક્ષેપતામાં કામ ન કરી શકે. શાંત ચિત્ત જોઈએ.
કૃપાદેવે 108માં લખ્યું છે, અચળ અને ગંભીર ઉપયોગ રાખ. કૃપાદેવે 108 નંબરના પત્રાંકમાં લખ્યું છે, અચળ અને ગંભીર ઉપયોગ
રાખ. અચળ અને ગંભીર ઉપયોગ રાખ, ચંચળતા નહીં જોવી. બાકી તો સત્સંગ ની અંદર પણ ચિત્તને બાંધી શકાય છે, આત્મકલ્યાણ ની ભાવનામાં પણ બાંધી શકાય છે, સત્પુરુષમાં પણ બાંધી શકાય છે. સ્વચ્છંદ પ્રમાદ બધા લીધા ને, ચાર મિથ્યાગ્રહ ઉપેક્ષા, પછી અથવા કરીને લીધો. એ ચારે નો ઉપાય શું? અત્યંત ભક્તિ. ભક્તિમાં પછી ઓલું બધું આવે, એવી વાત છે. અપૂર્વ સ્વભાવની અંતર સાવધાની પ્રેરક, સ્વરૂપ પ્રત્યક્ષતા દર્શક, મહત્પુરુષના વચનામૃતનું એટલું વિશેષણ વિશેષતા લીધી કે અપૂર્વ સ્વભાવની અંતર સાવધાનીના જે વચનો પ્રેરક છે. શું? સ્વરૂપ પ્રત્યક્ષતાને દર્શાવનારા છે. જો તારું સ્વરૂપ અત્યંત પ્રત્યક્ષ છે, પૂર્ણ પ્રત્યક્ષ છે, એવા સત્પુરુષના વચનામૃતનું ઊંડું અવગાહન આત્માને સમ્યક પુરુષાર્થમાં યોજી પરમશ્રીનું મૂળ દ્રઢીભૂત કરે છે, એટલે પુરુષાર્થ પ્રેરક છે. આ બધા જે વચનો છે એ આત્માને સમ્યક પુરુષાર્થમાં જોડે છે, યોજે છે એટલે જોડે છે, અને આત્માના પરમ કલ્યાણને મૂળમાંથી દ્રઢ કરે છે. નાની છે એ સાધનામાં મૂળને, સાધનામાં મૂળને દ્રઢ કરે છે, સાધનાના મૂળને દ્રઢ કરે છે. એનું ફળ પછી ભલે કેવું જ્ઞાન થાય ત્યારે આવે, પણ અત્યારે મૂળને દ્રઢ કરે છે, સાધનાના મૂળને. મૂળ મજબૂત એનું આખું ઝાડ મજબૂત. અને ક્રમે કરીને તેથી પરમપદની સંપ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાય પદ્ધતિ અને સ્વાધ્યાયનો વિષય આ પ્રકારે ઈચ્છનીય છે. સ્વાધ્યાય પદ્ધતિ અને સ્વાધ્યાયનો વિષય આ પ્રકારે ઈચ્છનીય છે. તદ અનુકૂળ ધ્રુવ ક્ષેત્ર કાળ ભાવ વાંછનીય છે અને એ પ્રકારનો સ્વાધ્યાય થાય એવા ધ્રુવ ક્ષેત્ર કાળ ભાવને ઈચ્છવા, બીજા ધ્રુવ ક્ષેત્ર કાળ ભાવને ઈચ્છવા. જેમ કે મુંબઈ તો એ ઈચ્છનીય નથી, એ આ માર્ગને અનુકૂળ ક્ષેત્ર નથી. કોઈ વાર પ્રશ્ન થાય છે, કેટલાક લોકો નિવૃત્તિ લીધા પછી ત્યાં પડ્યા હોય છે. નિવૃત્તિ લીધા પછી ત્યાં શું કામ છે? એ ક્ષેત્ર નિવૃત્તિ પ્રવૃત્તિ વાળાનું ક્ષેત્ર છે, નિવૃત્તિ વાળાનું તો ક્ષેત્ર ઉંમર થઈ ગઈ હોય, નિવૃત્તિ લીધી હોય, હું બી છૂટી ના વાગે. આત્મકલ્યાણની રુચિ જ નથી, માણસ નિવૃત્તિ ક્ષેત્રમાં જ આવી જાય. ગંભીર ઉપયોગ થી અવિક્ષિપ્ત ચિત્ત થી સત્સૃત નું અધ્યયન તો કરે, અહીંયા ક્યાં ચિત્ત ઠેકાણે રહે? સવાર પડી નથી ને કોલાલ ચાલુ થયો નથી, એટલો કોલાલ હોય છે. વર્તમાનમાં ગુરુદેવ એને અજંપા નગરી કીધી છે. કેવી કીધી? અજંપો, જીવને અજંપો રહ્યા કરે, જંપ નથી કોઈને. એમ જોવે જોવે તો એમ જોવે કે આ કોઈને જોયું તું મેટ્રો સિનેમા ની સામે છે ને આઝાદ મેદાન, આઝાદ મેદાન છે ને, ક્રોસ મેદાન એ કહે છે, ત્યાં ગુરુદેવ નો પ્રવચનો થતા હતા. મોટા ભાગના માણસો ને પ્રોપર બોમ્બે માં કામ હોય એટલે ફોર્ટ થી માંડી ને મસ્તી બંદર સુધીના એરિયામાં કાલબાદેવી ને બધા વેપારી એરિયા છે, એમાં દરેક ની ઓફિસ હોય, પણ પરામાંથી પણ ધંધા માટે તો ત્યાં આવતા હોય. સવારના વ્યાખ્યાનમાં બધા દેખાય, 50% થી વધારે ગેરહાજરી બપોરના વ્યાખ્યાનમાં હોય, 3-4 માં. અહીંયા ગુરુદેવ નો આવો અમૂલ્ય ઉપદેશ ચાલતો હોય, એને ઓફિસ નું કામ એને જમ્પ લેવા દે ને, અહીંયા બે તો જમ્પો થાય, ઉપયોગ ત્યાં જાય. આ કામ બાકી છે, આ આવશે, લફરાના ભાર નમળે. આ પરિસ્થિતિ મુંબઈ વાળા ને જોઈ છે. અમારે અહીં ગુરુદેવ આવતા, અમે બિઝનેસ માં હતા તેથી ગુરુદેવ આવતા, એ ઓફિસ માં કહી દેવાનું આટલા દિવસ ગુરુદેવ આવ્યા છે, અમે ઓફિસે આવશું નહીં અને ટેલિફોને કરશું નહીં. ઓફિસે તો જવાનું નહીં પણ ઓફિસે ટેલિફોને કરવાનું નહીં કે આ કામ થયું છે કે નથી થયું. બધું તમારા માથે, સ્ટ્રીકલી લગભગ નિપુત ડિસિશન લઈ લે, બાકી જે હોય એ ભાગીદાર પૂછવા ના આવે, આમ કરવાનું છે કે નથી કરવાનું. નો ડિસ્ટર્બન્સ, કઈ ડિસ્ટર્બ થવું જ ન જોઈએ. એટલા દિવસે નિરાંત લોકો નથી લેતા, પછી અમારે શું કરવું, કઈ થતું નથી પણ થાય ક્યાંથી? વળગ્યું છે બીજું બધું, માથું હલવાયેલું છે, હાથ પગ પછાડે શું કામ આવે?
નિવૃત્તિ ક્ષેત્ર હોય ત્યાં સત્પુરુષ સત્સંગ ના હોય તો એ નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ ક્ષેત્ર મારે સત્પુરુષ ના હોય અથવા સત્સંગ પણ ના હોય
ટાઈમ પસાર કરે. બસ સત્સંગ મળે અને પોતે અવિક્ષિપ્ત ચિત્તથી સત્સંગ કરે એને નિવૃત્તિ. નિરવજી જ્યાં જાય તેમ કે ત્યાં આવો ને તમે ભાવનગર, તમારે નિવૃત્તિ ક્ષેત્ર છે તમારા માટે. ભાવનગર માં જેને વ્યવસાય હોય, ઘર કુટુંબ હોય, એને પ્રવૃત્તિ ક્ષેત્ર કે ઘરની પ્રવૃત્તિ કે ધંધાની પ્રવૃત્તિ. પણ ઘર કુટુંબ ને વ્યવસાય મૂકીને અહીંયા આવે તો એને નિવૃત્તિ ક્ષેત્ર થઈ ગયું ને. ક્યાં છે? હમણાં સુરત થી નીકળ્યા બધા કે તમે ક્યારે ફરીને આવશો? તો કે અહીંયા તો તમારે આ બધું છે. નિવૃત્તિ ક્ષેત્ર માં આવે તો એટલો પ્રતિબંધ પણ ઢીલો પડે ને, એટલો પ્રતિબંધ ઢીલો પડે ને, ઘર છોડીને, ધંધો છોડીને, અનુકૂળતા પ્રતિકૂળતા છોડીને. પ્રતિબંધ સેવી સેવીને તો પરિભ્રમણ વધાર્યું છે. પ્રતિબંધ સેવી સેવીને તો પરિભ્રમણ વધાર્યું છે. પાછું એમ પણ ન થવું જોઈએ કે નિવૃત્તિ ક્ષેત્ર છોડીને જેવો ઘરે ગયો એટલે પાછા પરિણામો એકદમ તીવ્ર થઈ જાય, રસવાળા થઈ જાય. ત્યાં સેટ ન થાય એવું થઈ જવું જોઈએ. કેવું કે ઘરે આવે દુકાને જાય સેટ ન થઈ શકે. ત્યાં જે સત્સંગમાં ગ્રહણ કર્યું હોય એ જ ચાલે, એ જ ઘૂંટાયા કરે ને અહીંયા સેટ થાય નહીં, એમ હાલવું જોઈએ. ફેર પડી જાય એનું, કારણ કે અસત્સંગની અસર જીવ લે છે ને, અસત્સંગની અસર લઈ લે છે. રોજ સત્સંગ નો ડોઝ લઈ લેવો જોઈએ. એક કલાક નો ડોઝ બીજા 23 કલાક સુધી ચાલે એવો પાછો બીજે દિવસે બીજો ડોઝ મળી જાય, એમ થવું જોઈએ. આમ તો સત્સંગ નો ડોઝ એવો લેવો જોઈએ કે એવર લાસ્ટિંગ, એ ખરું છે. પણ હવે સામાન્ય હોય ત્યાં શું થાય, એને નિત્ય સત્સંગની જરૂર છે જીવને.
જય સનાતન નિગમ્બર જય નારાયણ જય જય.